ओम शांति। गुड मॉर्निंग। 12मी मे 2025 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मुरलीना महावाक्य छे। मीठा बाळको, धंधो वगैरे करता पण सदा गॉडली, पोतानी गॉडली स्टूडेंट लाइफ अर्थात ईश्वरीय विद्यार्थी जीवन अने स्टडी अर्थात भणतर याद राखो। स्वयं भगवान आपने भणावे छे, आ नशामा रहो। मीठा बाळको, धंधो वगैरे करता पण सदा पोतानी गॉडली स्टूडेंट लाइफ अने स्टडी अर्थात ईश्वरीय विद्यार्थी जीवन अने भणतर याद राखो। स्वयं भगवान आपने भणावे छे, आ नशामा रहो। प्रश्न छे, जे बाळकोने ज्ञान अमृत हजम करता अर्थात पचावता आवड़े छे, एमनी निशानी शू हसे? उत्तर छे, एमने सदा रूहानी नशो चढ़ेलो रहेशे अने ए नशाना आधार पर बधानु कल्याण करता रहेशे। कल्याण करवा सिवाय बीजी कोई वात करवी पण एमने गमशे नहीं। कांटाओने फूल बनावानी ज सेवामां बीजी अर्थात व्यस्त रहेशे। ओम शांति। हमणा आप बाळको अही बैठा छो अने आपण जाणो छो के हवे आपणे पाठधारी छीए। 84 जन्मनुं चक्र पूरुं कर्युं। आ आप बाळकोनी स्मृतिमां आवुं जोईए, कारण के जाणो छो के बाबा आवेला छे आપણને ફરીથી રાજ્ય પ્રાપ્ત કરાવવા તથા તમો પ્રધાનથી સત્તો પ્રધાન બનાવવા। આ વાતો બાપ સિવાય બીજું કોઈ નહીં સમજાવશે। તમે જ્યારે અહીં બેસો છો તો પણ તમે જાણે સ્કૂલમાં બેઠા છો, બહાર તો છો તો સ્કૂલમાં નથી। જાણો છો આ ઊંચામાં ઊંચી રૂહાની સ્કૂલ છે, રૂહાની બાપ ભણાવે છે, ભણતર તો બાળકોને યાદ આવવું જોઈએ ને। આ પણ બાળક થયા, અમને અથવા બધાને શીખવાડવાવાળા એ બાપ છે। સર્વ મનુષ્ય માત્રના આત્માઓના બાપ એ છે। એ આવીને શરીરની લોન અર્થાત ઉધાર લઈને તમને સમજાવી રહ્યા છે, રોજ સમજાવે છે। અહીં જ્યારે બેસો છો તો બુદ્ધિમાં સ્મૃતિ રહેવી જોઈએ કે આપણે 84 જન્મ લીધા, આપણે વિશ્વના માલિક હતા, દેવી દેવતાઓ હતા, પછી પુનર્જન્મ લેતા લેતા આવીને પટ પર પડ્યા છીએ। ભારત કેટલું સોલ્વેન્ટ અર્થાત સદ્ધર હતું, પરંતુ બધી સ્મૃતિ આવી છે, ભારતની જ કહાણી છે, સાથે સાથે પોતાની પણ। પોતાને પછી ભૂલી ન જાઓ, આપણે સ્વર્ગમાં રાજ્ય કરતા હતા, પછી આપણે 84 જન્મ લેવા પડ્યા। આ આખો દિવસ સ્મૃતિમાં લાવવું પડે, ધંધો વગેરે કરતા ભણતર તો યાદ આવવું જોઈએ ને। કેવી રીતે આપણે વિશ્વના માલિક હતા, પછી આપણે નીચે ઉતરતા આવ્યા, ખૂબ સહજ છે, પરંતુ આ યાદ પણ કોઈને રહેતું નથી। આત્મા પવિત્ર ન હોવાના કારણે યાદ ખસી જાય છે। આપણને ભગવાન ભણાવે છે, આ યાદ ખસી જાય છે। આપણે બાબાના સ્ટુડન્ટ છીએ। બાબા કહેતા રહે છે, યાદની યાત્રા પર રહો। બાપ આપણને ભણાવીને આ બનાવી રહ્યા છે, આખો દિવસ આ સ્મૃતિ આવતી રહે। બાપ જ સ્મૃતિ અપાવે છે, આજ ભારત હતું ને, આપણે જ દેવી દેવતા હતા, જે હવે અસુર બન્યા છીએ. પહેલા તમારી પણ બુદ્ધિ આસુરી હતી, હમણાં બાપે ઈશ્વરીય બુદ્ધિ આપી છે, પરંતુ છતાં પણ કોઈ કોઈની બુદ્ધિમાં બેસતું નથી, ભૂલી જાય છે. બાપ કેટલો નશો ચડાવે છે. તમે ફરીથી દેવતા બનો છો તો તે નશો રહેવો જોઈએ ને. આપણે આપણું રાજ્ય લઈ રહ્યા છીએ, આપણે આપણું રાજ્ય કરીશું. કોઈને તો બિલકુલ નશો ચડતો નથી, જ્ઞાન અમૃત હજમ જ નથી થતું. જેમને નશો ચડેલો હશે એમને કોઈનું કલ્યાણ કરવા સિવાય બીજી કોઈ વાત કરવી પણ ગમશે નહીં. ફૂલ બનાવવાની સર્વિસ અર્થાત સેવામાં જ લાગેલા રહેશે. આપણે પહેલા ફૂલ હતા, પછી માયાએ કાંટા બનાવી દીધા, હવે ફરી ફૂલ બનીએ છીએ. એવી એવી વાતો પોતાની સાથે કરવી જોઈએ. આ નશામાં રહી તમે કોઈને પણ સમજાવશો તો ઝટ કોઈને તીર લાગશે. ભારત ગાર્ડન ઓફ અલ્લાહ અર્થાત ફૂલોનો બગીચો હતું, હવે પતિત બની ગયું છે. આપણે જ આખા વિશ્વના માલિક હતા, કેટલી મોટી વાત છે. હમણાં ફરી આપણે શું બની ગયા છીએ, કેટલા નીચે ઉતરી ગયા. આપણું ઉતરવાનું અને ચઢવાનું આ નાટક છે. આ કહાણી બાપ સંભળાવે છે, તે છે જૂઠી, આ છે સાચી. તેઓ સત્યનારાયણની કથા સંભળાવે છે, સમજે છે, સમજે થોડી છે કે અમે કેવી રીતે ચઢ્યા પછી કેવી રીતે ઉતર્યા છીએ. આ બાપે સાચી સત્યનારાયણની કથા સંભળાવી છે, રાજાએ કેવી રીતે ગુમાવી, આ બધું છે આપણા ઉપર. આત્માને હમણાં ખબર પડી છે કે આપણે કેવી રીતે હવે બાપ પાસેથી રાજાઈ લઈ રહ્યા છીએ. બાપ અહીં પૂછે છે તો કહે છે, હા નશો છે, પછી બહાર જવાથી કાંઈ પણ નશો નથી રહેતો. બાળકો પોતે સમજે છે, ભલે હાથ તો ઉઠાવીએ છીએ પરંતુ ચલન એવી છે જે નશો રહી ન શકે. ફિલિંગ તો આવે છે ને. બાપ બાળકોને સ્મૃતિ અપાવે છે, બાળકો તમને મેં રાજાઈ આપી હતી, પછી તમે ગુમાવી દીધી. તમે નીચે ઉતરતા આવ્યા છો કારણ કે આ નાટક છે ચડવાનું અને ઉતરવાનું. આજે રાજા છે, કાલે તેને ઉતારી દે છે. સમાચાર પત્રમાં ખૂબ એવી એવી વાતો આવે છે જેનો રિસ્પોન્ડ અર્થાત પ્રત્યુત્તર અપાય તો કંઈક સમજે. આ નાટક છે, આ યાદ રહે તો પણ સદૈવ ખુશી રહે. બુદ્ધિમાં છે ને. આજથી 5000 વર્ષ પહેલા શિવ બાબા આવ્યા હતા, આવીને રાજયોગ શીખવાડ્યો હતો. લડાઈ લાગી હતી. હમણાં આ બધી સત્ય વાતો બાપ સંભળાવે છે. આજે પુરુષોત્તમ યુગ, કળિયુગ પછી આ પુરુષોત્તમ યુગ આવે છે. કળિયુગને પુરુષોત્તમ યુગ નહીં કહેવાશે, સતયુગને પણ નહીં કહેવાશે. આસુરી સંપ્રદાય અને દૈવી સંપ્રદાય કહેવાશે. એની વચ્ચેનો છે આ સંગમ યુગ, જ્યારે જૂની દુનિયાથી નવી દુનિયા બને છે. જૂનીથી નવીથી જૂની બનવામાં આખું ચક્ર લાગી જાય છે. હમણાં છે સંગમ યુગ. સતયુગમાં દેવી દેવતાઓનું રાજ્ય હતું, હમણાં તે નથી. બાકી અનેક ધર્મ આવી ગયા છે, આ તમારી બુદ્ધિમાં રહે છે. ઘણા છે જે 6-8 મહિના 12 મહિના ભણીને પછી પડી જાય છે, ફેલ અર્થાત નાપાસ થઈ જાય છે. ભલે પવિત્ર બને છે પરંતુ અભ્યાસ નથી કરતા તો ફસાઈ જાય છે. ફક્ત પવિત્રતા પણ કામ નથી આવતી એવા ઘણા સંન્યાસી પણ છે તે સંન્યાસ ધર્મ છોડી જય ગૃહસ્થી બની જાય છે, લગ્ન વગેરે કરી લે છે. તો હવે બાપ બાળકોને સમજાવે છે, તમે સ્કૂલમાં બેઠા છો, આ સ્મૃતિમાં છે આપણે આપણી રાજાઈ કેવી રીતે ગુમાવી, કેટલા જન્મ લીધા. હવે ફરી બાપ કહે છે, વિશ્વના માલિક બનો, પાવન જરૂર બનવાનું છે. જેટલું વધારે યાદ કરશો એટલા પવિત્ર બનતા જશો, કારણ કે સોનામાં ખાધ પડી છે. તે નીકળે કેવી રીતે? આપ બાળકોની બુદ્ધિમાં છે, આપણે આત્માઓ સત્તો પ્રધાન હતા, 24 કેરેટ હતા. પછી પડતા પડતા નીચે ઉતરતા ઉતરતા આવી હાલત થઈ છે, આપણે શું બની ગયા? બાપ તો એવું નથી કહેતા કે હું શું હતો. તમે મનુષ્ય જ કહો છો, અમે દેવતા હતા. તો ભારતની તો મહિમા છે ને, ભારતમાં કોણ આવે છે, શું જ્ઞાન આપે છે, આ કોઈ નથી જાણતા. આ તો ખબર હોવી જોઈએ ને કે લિબરેટર અર્થાત મુક્તિદાતા ક્યારે આવે છે. ભારત પ્રાચીન ગવાયેલું છે તો જરૂર ભારતમાં જ ઇન્કાર્નેશન અર્થાત પુનર્જન્મ થતું હશે, અથવા જયંતિ પણ ભારતમાં જ મનાવે છે. જરૂર ફાધર અર્થાત પિતા અહીં આવે છે, કહે પણ છે ભાગીરથ. તો મનુષ્ય શરીરમાં આવ્યા હશે ને, પછી ઘોડા ગાડી પણ દેખાડી છે, કેટલો ફરક છે. શ્રી કૃષ્ણ અને રથ દેખાડે છે, મારી કોઈને ખબર જ નથી. હમણાં તમે સમજો છો, બાબા આ રથ પર આવે છે, આને જ ભાગ્યશાળી રથ કહેવાય છે. બ્રહ્મા સો વિષ્ણુ ચિત્રમાં કેટલું ક્લિયર અર્થાત સ્પષ્ટ છે. ત્રિમૂર્તિની ઉપર શિવ, આ શિવનો પરિચય કોણે આપ્યો? બાબાએ જ બનાવડાવ્યું છે ને. હમણાં તમે સમજો છો, બાબા આ બ્રહ્મા રથમાં આવ્યા છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા, આ પણ બાળકોને સમજાવ્યું છે. ક્યાં 84 જન્મોની પછી વિષ્ણુ સો બ્રહ્મા બને છે? ક્યાં બ્રહ્મા સો વિષ્ણુ એક સેકન્ડમાં? વન્ડરફુલ વાતો છે ને, બુદ્ધિમાં ધારણ કરવાની છે. પહેલા પહેલા સમજાવવાનો હોય છે બાપનો પરિચય. ભારત સ્વર્ગ હતું જરૂર, હેવનલી ગોડ ફાધરે અર્થાત પરમ પિતા પરમાત્માએ સ્વર્ગ બનાવ્યું હશે. આ ચિત્ર તો ખૂબ સરસ અર્થાત ફર્સ્ટ ક્લાસ છે. સમજાવવાનો શોખ રહે છે ને, બાપને પણ શોખ છે. તમે સેવા કેન્દ્ર પર પણ આમ સમજાવતા રહો છો, અહીં તો ડાયરેક્ટ બાપ છે. બાપ આત્માઓને સમજાવે છે, આત્માઓના સમજવામાં અને બાપના સમજાવવામાં ફરક તો જરૂર રહે છે. એટલે અહીં સન્મુખ આવે છે સાંભળવા માટે. બાપ જ ઘડી ઘડી બાળકો બાળકો કહે છે, ભાઈ ભાઈની એટલી અસર નથી રહેતી જેટલી બાપની રહે છે. અહીં તમે બાપની સન્મુખ બેઠા છો. આત્માઓ અને પરમાત્મા મળે છે તો એને મેળો કહેવાય છે. બાપ સન્મુખ બેસીને સમજાવે છે તો ખૂબ નશો ચડે છે. સમજે છે બેહદના બાપ, કહે છે અમે તેમનું નહીં માનીશું. બાપ અહીં કહે છે, બાપ કહે છે મેં તમને સ્વર્ગમાં મોકલ્યા હતા, પછી તમે 84 જન્મ લેતા લેતા પતિત બન્યા છો, પછી તમે પાવન નહીં બનશો. આત્માઓને કહે છે, કોઈ સમજે છે બાબા સાચું કહે છે, કોઈ તો ઝૂઠ કોઈ તો ઝટ કહે છે બાબા અમે પવિત્ર કેમ નહીં બનીશું? બાપ કહે છે, મને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે, તમે સાચું સોનું બની જશો. હવે બધાનો પતિત પાવન બાપ છું, તો બાપના સમજાવવામાં અને આત્માઓના અર્થાત બાળકોના સમજાવવામાં કેટલો ફરક છે સમજો. કોઈ નવું આવી જાય છે એમાં પણ જે અહીંનું ફૂલ હશે તો એમને ટચ અર્થાત સ્પર્શ થશે. આ કહે ઠીક છે, જે અહીંના નહીં હોય તો સમજશે નહીં. તો તમે પણ સમજાવો. આપણા આત્માઓના બાપ કહે છે, તમે પાવન બનો. મનુષ્ય પાવન બનવા માટે ગંગા સ્નાન કરે છે, ગુરુ કરે છે, પરંતુ પતિત પાવન તો બાપ જ છે. બાપ આત્માઓને કહે છે, તમે કેટલા પતિત બની ગયા છો, એટલે આત્મા યાદ કરે છે કે આવીને પાવન બનાવો. બાપ કહે છે, હું કલ્પ કલ્પ આવું છું, આ બાળકોને કહું છું, આ અંતિમ જન્મ પવિત્ર બનો. આ રાવણ રાજ્ય ખતમ થવાનું છે. મુખ્ય વાત છે જ પાવન બનવાની. સ્વર્ગમાં વિષ હોતું નથી, અર્થાત વિકાર હોતા નથી. જ્યારે કોઈ આવે છે તો તેમને આ સમજાવો કે બાપ કહે છે, પોતાને આત્મા સમજી મુજ બાપને યાદ કરો તો પાવન બની જશો. ખાદ નીકળી જશે. મન મના ભવ શબ્દ યાદ છે ને? બાપ નિરાકાર છે, આપણે આત્મા પણ નિરાકાર છીએ. જેમ આપણે શરીર દ્વારા સાંભળીએ છીએ, બાપ પણ આ શરીરમાં આવીને સમજાવે છે. નહીં તો કેવી રીતે કહે કે મામેકમ યાદ કરો, દેહના સર્વ સંબંધ છોડો. જરૂર અહીં આવે છે, બ્રહ્માં પ્રવેશ કરે છે. પ્રજાપિતા હવે પ્રેક્ટિકલમાં છે. આમના દ્વારા આપણને બાપ એવું કહે છે, આપણે બેહદના બાપનું જ માનીએ છીએ. એ કહે છે, પાવન બનો, પતિતપણું છોડો, જૂના દેહના અભિમાનને છોડો, મને યાદ કરો તો અંતમતિ સો ગતિ થઈ જશે, તમે લક્ષ્મી નારાયણ બની જશો. બાપથી બેમુખ કરવા વાળો મુખ્ય અવગુણ છે એકબીજાનું પરચિંતન કરવું. ઇવિલ અર્થાત ખરાબ વાતો સાંભળવી અને સંભળાવવી. બાપનું ડાયરેક્શન છે, તમારે ઇવિલ વાતો સાંભળવાની નથી. આમની વાત એમને, એમની વાત આમને સંભળાવી આ ધૂતીપણું આપ બાળકોમાં ન હોવું જોઈએ. આ સમયે દુનિયામાં બધા વિપરીત બુદ્ધિ છે. રામ સિવાય બીજી કોઈ વાત સંભળાવવી અને ધૂતીપણું કહેવાય છે. હવે બાપ કહે છે, આ ધૂતીપણું છોડો, તમે સર્વ આત્માઓને બતાવો કે હું કે હે સીતાઓ, તમે સર્વ આત્માઓને સમજાવો કે હે સીતાઓ, તમે એક રામની સાથે યોગ લગાવો. તમે છો મેસેન્જર અર્થાત સંદેશવાહક. આ સંદેશ આપો કે બાપે કહ્યું છે, મને યાદ કરો. બસ આ વાત સિવાય બાકી બધું છે ધૂતીપણું. બાપ સર્વ બાળકોને કહે છે, ધૂતીપણું છોડી દો, બધી સીતાઓનો એક રામ સાથે યોગ જોડવો, બધી સીતાઓનો એક રામ સાથે યોગ જોડાવો, તમારો ધંધો જ આ છે. બસ આ પૈગામ અર્થાત સંદેશ આપતા રહો. બાપ આવેલા છે, કહે છે, તમારે ગોલ્ડન એજ અર્થાત સ્વર્ણિમ યુગમાં જવાનું છે. હવે આ આયરન એજ અર્થાત કળિયુગને છોડવાની છે. તમને વનવાસ મળેલો છે, જંગલમાં બેઠા છો ને, વન જંગલને કહેવાય છે. કન્યાના જ્યારે લગ્ન થાય છે તો વનમાં બેસે છે, પછી મહેલમાં જાય છે. તમે પણ જંગલમાં બેઠા છો, હવે સાસરે જવાનું છે, આ જૂના દેહને છોડવાનો છે. એક બાપને યાદ કરો, જેમની વિનાશકાળે પ્રીત બુદ્ધિ છે તે તો મહેલમાં જશે, બાકી વિપરીતનો છે વનવાસ, જંગલમાં વાસ છે. બાપ આપ બાળકોને ભિન્ન ભિન્ન રીતે સમજાવે છે. જે બાપ પાસેથી આટલી બેહદની બાદશાહી લીધી છે એમને ભૂલી ગયા છો તો વનવાસમાં ચાલ્યા ગયા છો. વનવાસ અને ગાર્ડનવાસ, બાપનું નામ જ છે બાગવાન. પરંતુ જ્યારે કોઈની બુદ્ધિમાં આવે, ભારતમાં જ આપણું રાજ્ય હતું, હમણાં નથી, હમણાં તો વનવાસ છે, પછી ગાર્ડનમાં જઈએ છીએ. તમે અહીં બેઠા છો તો પણ બુદ્ધિમાં છે, અમે બેહદના બાપ પાસેથી પોતાનું રાજ્ય લઈ રહ્યા છીએ. બાપ કહે છે, મારી સાથે પ્રીત રાખો તો પણ ભૂલી જાઓ છો. બાપ ઉલ્લાના અર્થાત ઠપકો આપે છે, તમે મુજ બાપને ક્યાં સુધી ભૂલતા રહેશો, પછી સ્વર્ણિમ યુગમાં કેવી રીતે જશો. પોતાને પૂછો, અમે કેટલો સમય બાબાને યાદ કરીએ છીએ. આપણે જ્યારે આપણે જાણે બાપની આપણે જાણે યાદની અગ્નિમાં પડ્યા છીએ, જેનાથી વિકર્મ વિનાશ થાય છે. એક બાપ સાથે પ્રીત બુદ્ધિ થવાનું છે. સૌથી ફર્સ્ટ ક્લાસ માશુક છે જે તમને પણ ફર્સ્ટ ક્લાસ બનાવે છે. ક્યાં થર્ડ ક્લાસમાં બકરીઓની જેમ યાત્રા કરવી, ક્યાં એર કન્ડિશનમાં, કેટલો ફરક છે, આ બધું વિચાર સાગર મંથન કરવાનું છે તો તમને મજા આવશે. આ બાબા પણ કહે છે, હું પણ બાબાને યાદ કરવા માટે ખૂબ માથું મારું છું, આખો દિવસ વિચાર ચાલતો રહે છે. આપ બાળકોએ પણ આજ મહેનત કરવાની છે. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લથા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, કોઈને પણ એક રામ અર્થાત બાપની વાતો સિવાય બીજી કોઈ પણ વાતો નથી સંભળાવવાની. એકની વાત બીજાને સંભળાવવી, પર ચિંતન કરવું, આ ધૂતીપણું છે, તેને છોડી દેવાનું છે. બીજી પોઈન્ટ છે, એક બાપની સાથે પ્રીત રાખવાની છે. જૂના દેહનું અભિમાન છોડી એક બાપની યાદથી સ્વયંને પાવન બનાવવાના છે. વરદાન છે, સમાવવાની શક્તિ દ્વારા રોંગને પણ રાઈટ બનાવવા વાળા વિશ્વ પરિવર્તક ભવ. સમાવવાની શક્તિ દ્વારા રોંગને પણ રાઈટ બનાવવા વાળા વિશ્વ પરિવર્તક ભવ. બીજાઓની ભૂલોને જોઈને સ્વયં ભૂલો નહીં કરો. જો કોઈ ભૂલ કરે છે તો આપણે રાઈટમાં રહીએ, એના સંગના પ્રભાવમાં ન આવીએ. જે પ્રભાવમાં આવી જાય છે તે અલબેલા થઈ જાય છે. દરેક ફક્ત આજ જવાબદારી ઉઠાવી લો કે હું રાઈટના માર્ગ પર હું રાઈટના માર્ગ પર જ રહીશ. જો બીજા રોંગ કરે છે તો એ સમયે સમાવવાની શક્તિ યુઝ કરો. કોઈની ભૂલોને નોંધ કરવાને બદલે એને સહયોગની નોટ આપો, અર્થાત સહયોગથી ભરપૂર કરી દો, તો વિશ્વ પરિવર્તનનું કાર્ય સહજ જ થઈ જશે. સ્લોગન છે, નિરંતર યોગી બનવું છે તો હદના હું અને મારા પણાને બેહદમાં પરિવર્તન કરો. નિરંતર યોગી બનવું છે તો હદના હું અને મારા પણાને બેહદમાં પરિવર્તન કરો. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા, રૂહાની રોયલ્ટી અને પ્યોરિટીની પર્સનાલિટી ધારણ કરો. આજની પોઈન્ટ છે, વર્તમાન સમય પ્રમાણે ફરિશ્તાપણાની સંપન્ન સ્ટેજને અથવા બાપ સમાન સ્ટેજની સમીપ આવી રહ્યા છો, એ જ પ્રમાણે પવિત્રતાની પરિભાષા પણ અતિ સૂક્ષ્મ થતી જાય છે. ફક્ત બ્રહ્મચારી બનવું જ પવિત્રતા નથી, પરંતુ બ્રહ્મચારીની સાથે બ્રહ્માના દરેક કર્મરૂપી કદમ પર કદમ રાખવા વાળા બ્રહ્માચારી બનો. ફક્ત બ્રહ્મચારી બનવું જ પવિત્રતા નથી, પરંતુ બ્રહ્મચારીની સાથે સાથે બ્રહ્મા બાપના દરેક કર્મરૂપી કદમ પર કદમ રાખવા વાળા બ્રહ્માચારી ભવ. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. થેન્ક યુ. ઓમ શાંતિ.